એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે આપ સૌનું.
નમસ્કાર.
આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ રોજબરોજ આપણી નજર સામે આવે છે, હેડલાઇન્સમાં, સોશિયલ મીડિયા પર. ઉગ્રવાદ.
હા, બિલકુલ. અને આજે આપણે જેમ બર્જરના પુસ્તક એક્સ્ટ્રીમિઝમ પર થોડી ઊંડી વાત કરીશું.
અને આ વિષય ખરું કહું તો આજે જેટલો પ્રસ્તુત છે એટલો કદાચ પહેલાં નહોતો.
સાચી વાત છે. આપણે જોઈએ છે ને દુનિયાભરમાં કેવું ધ્રુવીકરણ વધી રહ્યું છે, ઓનલાઈન નફરત, જૂથો વચ્ચે સંઘર્ષ. આ પુસ્તક છે ને એ આખી જટિલ બાબતને સમજવા માટે એક એમ કહી શકાય કે સ્પષ્ટ માળખું આપે છે.
બરાબર. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. જેમ બર્જર કોણ છે? આ વ્યક્તિ, એમની વાત શા માટે સાંભળવી જોઈએ?
જો, જેમ બર્જર અમેરિકાના જાણીતા સંશોધક અને વિશ્લેષક છે. એમનો મુખ્ય વિષય જ આ છે, ઉગ્રવાદ, આતંકવાદ. પણ એમની ખાસ વાત એ છે કે એ ખાલી થિયોરીમાં નથી રચ્યા પચ્યા રહેતા.
એટલે
એ ડેટા જુએ છે ઊંડાણપૂર્વક, ખાસ કરીને આ ઉગ્રવાદી જૂથો સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે છે, ખબર છે?
ઓ, આ તો રસપ્રદ કહેવાય.
હા, એ તો શરૂઆતના રિસર્ચર્સમાંથી હતા જેમણે એમ કે ટ્વિટર પર આઈસિસ જેવા ગ્રુપ્સ કેવી રીતે પ્રોપોગેન્ડા ફેલાવે છે એનું વિશ્લેષણ કર્યું. એ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને આ નવી ટેકનોલોજી બધાને જોડીને વાત કરે છે.
અચ્છા, એટલે ખાલી પુસ્તકાલયમાં બેસીને લખતા એકેડેમિક નથી, પણ ડિજિટલ દુનિયાની નાડ પણ જાણે છે. એમનો અનુભવ પણ જબરદસ્ત લાગે છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, પેલો હેગમાં આઈસીસીટી, ત્યાં બધે કામ કર્યું છે.
ચોક્કસ.
અને એમણે જેસિકા સ્ટર્ન સાથે પેલું પુસ્તક લખ્યું હતું ને, આઈસિસ ધ સ્ટેટ ઓફ ટેરર.
હા, એ બહુ વખણાયું હતું.
હા, એના વિશે સાંભળ્યું છે.
અને એટલું જ નહીં, એ કાયદા અમલીકરણ એજન્સીઓ, ટેક કંપનીઓ એમને સલાહ પણ આપે છે. એટલે એમની વાતમાં શૈક્ષણિક ઊંડાણ પણ છે અને પ્રેક્ટિકલ અનુભવ પણ. આ જ એમની વિશેષતા છે.
બહુ સરસ. તો હવે પુસ્તક પર આવીએ. એક્સ્ટ્રીમિઝમ, મૂળ વાત શું છે આ પુસ્તકની? શું કહેવા માંગે છે બર્જર?
આ પુસ્તક છે ને એ MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે. એમનું હેતુ જે હોય કે ગહન વિષયોને સામાન્ય લોકો માટે સરળ બનાવવા. અને બર્જર અહીંયા એકદમ એમ કહી શકાય કે પાયાની દલીલ કરે છે. એ કહે છે કે ઉગ્રવાદને એની વિચારધારાના વિષયવસ્તુથી નહીં, એટલે કે એ લોકો શું માને છે એનાથી નહીં, પણ એની રચનાથી ઓળખવો જોઈએ. એટલે કે એ લોકો કેવી રીતે વિચારે છે એનાથી.
એક મિનિટ, આ થોડું અટપટું લાગ્યું. વિષયવસ્તુ નહીં રચના, આનો શું મતલબ થયો?
મતલબ કે ઉગ્રવાદ કોઈ એક ચોક્કસ ધર્મ સાથે કે કોઈ એક રાજકીય વિચારધારા સાથે જ જોડાયેલો છે એવું નથી. ડાબેરી હોય, જમણેરી હોય, ધાર્મિક હોય, નાસ્તિક હોય, ઉગ્રવાદનું જે મૂળભૂત માળખું છે ને એ સરખું જ રહે છે.
ઓકે, અને એ માળખું શું છે? એમણે કઈ વ્યાખ્યા આપી છે?
હા, અને એ વ્યાખ્યા જ આખા પુસ્તકનો આધાર છે. ધ્યાનથી સાંભળજો. ઉગ્રવાદ એ માન્યતા છે કે આપણા જૂથ, ઇન ગ્રુપની સફળતા કે અસ્તિત્વ બહારના જૂથ, આઉટ ગ્રુપ સામે પ્રતિકૂળ કાર્યવાહીની જરૂરિયાતથી ક્યારે અલગ કરી શકાતી નથી.
ઓહો, એટલે કે અમે ત્યારે જ આગળ વધીશું કે બચીશું જ્યારે તેઓની વિરુદ્ધ કંઈક કરીશું.
બરાબર.
અને એ કંઈક એટલે ભેદભાવ હોય, નફરત ફેલાવવી હોય કે પછી હિંસા સુધી પણ જઈ શકે.
બરાબર, એ જ ઉગ્રવાદ છે. પછી ભલે અમે અને તેઓ કોઈ પણ હોય, ધર્મના નામે હોય, રાષ્ટ્રના નામે હોય કે વિચારધારાના નામે હોય.
આ તો ખરેખર ઉગ્રવાદને જોવાની એકદમ નવી જ રીત કહેવાય. આનાથી તો પેલી મૂંઝવણ દૂમ થઈ જાય કે કોને ઉગ્રવાદી કહેવા અને કોને નહીં.
ચોક્કસ. આ વ્યાખ્યા વિચારધારા તટસ્થ છે. તમે જુઓ, આ કંબોડિયાના ખમેર રોજ પણ લાગુ પડે, જેમણે બુદ્ધિજીવીઓને બહારનું જૂથ ગણીને મારી નાખ્યા, તેઓને દુશ્મન જાહેર કરી દીધા. બર્જર કહે છે કે આ જે અમે વિરુદ્ધ તેઓની માનસિકતા છે અને એમાં પણ તેઓ પ્રત્યે દુશ્મનાવટ અનિવાર્ય છે એવી માન્યતા, આ જ ઉગ્રવાદનું DNA છે.
તો પુસ્તકનો હેતુ ખાલી આ વ્યાખ્યા આપવાનો જ છે કે પછી આગળ પણ કંઈક છે?
ના ના, આ તો ખાલી શરૂઆત છે. આ વ્યાખ્યાના આધારે લેખક આપણને સમજાવે છે કે આવી ઉગ્રવાદી ચળવળોને ઓળખવી કેવી રીતે, એનું વિશ્લેષણ કેવી રીતે કરવું અને છેવટે એનો સામનો કરવા માટે શું વિચારી શકાય.
એટલે આ પુસ્તક આપણને એક નવો ચશ્મો આપે છે એમ કહી શકાય.
હા, બરાબર. દુનિયાની ઘટનાઓને આ અમે વર્સેસ તેઓના લેન્સથી જોતા શીખવે છે, જેથી આપણે જુદી જુદી લાગતી ઉગ્રવાદી ઘટનાઓ પાછળની જે સમાન પેટર્ન છે ને, જેમ કે પોતાના જૂથનું ભવ્ય ચિત્રણ કરવું, બીજા જૂથને રાક્ષસ જેવું ચિતરવું અને પછી એમના વિરુદ્ધ કાર્યવાહી માટે હાકલ કરવી, એને ઓળખી શકીએ.
એટલે જે સમાચારોમાં અલગ અલગ ઘટનાઓ આવે એને છૂટક જોવાની જગ્યાએ એક મોટી પેટર્નના ભાગરૂપે જોવાની વાત છે. આ ખરેખર ઉપયોગી થઈ શકે છે.
બિલકુલ. અને આ ખાલી જાણકારી નથી, પણ આજના આ ધ્રુવીકરણવાળા સમયમાં સ્પષ્ટ રીતે વિચારવાનું એક સાધન પણ છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે ઉગ્રવાદ અમે વિરુદ્ધ તેઓની રચના પર ટકેલો છે, પણ આ અમે અને તેઓ બને છે કેવી રીતે? આમાં ઓળખ એટલે કે આઇડેન્ટિટીનો શું રોલ છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બર્જર તો ત્યાં સુધી કહે છે કે ઉગ્રવાદ વિચારોથી નથી શરૂ થતો, એ ઓળખથી શરૂ થાય છે.
ઓળખથી?
હા, જુઓ, આપણે બધા માણસો છે ને, આપણે કુદરતી રીતે જ જૂથોમાં વિચારીએ છીએ. આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ, આપણી ટીમ, આપણું જે સેલ્ફ એસ્ટીમ છે, સ્વાભિમાન, એ આ જૂથ સાથે જોડાયેલું હોય છે. ઉગ્રવાદ શું કરે છે? એ આ આપણી કુદરતી વૃત્તિનો જ હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
કેવી રીતે?
એ કોઈ એક ઓળખને, પછી એ ધાર્મિક હોય, રાષ્ટ્રીય હોય, વંશીય હોય કે રાજકીય હોય, એને સર્વોપરી બનાવી દે છે. એટલી બધી કે એ જ વ્યક્તિના અસ્તિત્વનું કેન્દ્ર બની જાય. અને ખાસ કરીને ક્યારે? જ્યારે લોકો જીવનમાં કોઈ સંકટ અનુભવતા હોય, અનિશ્ચિતતા હોય, અપમાન જેવું લાગતું હોય, ત્યારે આવી જ એકદમ સ્પષ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ ઓળખ આપતી વિચારધારા હોય ને, એ બહુ આકર્ષક લાગે છે.
કેમ કે એ તેમને એક સમુદાય આપે છે, એક હેતુ આપે છે.
બરાબર. એક મહત્વ, સિગ્નિફિકન્સની ભાવના આપે છે, ભલે પછી એ મહત્વ કોઈ કાલ્પનિક દુશ્મન સામે લડીને જ કેમ ન મળતું હોય. એક મનોવૈજ્ઞાનિક ફાયદો થાય છે, અનિશ્ચિતતા ઘટે, સ્વાભિમાન વધે, એમ લાગે કે અમે જ સાચા છીએ.
એટલે ઓળખનું બંધારણ પહેલા અને પછી આવે છે વિચારધારા, આઈડિયોલોજી, એનું શું કામ છે આમાં?
જો ઓળખ એ એન્જિન છે, તો વિચારધારા એનું ઈંધણ અને એમ કહો કે રસ્તો બતાવનાર નકશો છે. બર્જર કહે છે કે ઉગ્રવાદી વિચારધારા મુખ્યત્વે ત્રણ કામ કરે છે.
કયા ત્રણ?
પહેલું, એ સ્પષ્ટ કરે છે કે આપણું જૂથ કોણ છે અને તેમનું જૂથ કોણ છે. બીજું, એ એક ફરિયાદ રજૂ કરે છે કે ભાઈ, તેમના જૂથને લીધે જ આપણા જૂથ પર આટલા અત્યાચાર થાય છે અથવા આપણું અસ્તિત્વ જ જોખમમાં છે.
અને ત્રીજું?
આ ફરિયાદના ઉકેલ તરીકે તેમના જૂથ સામે પ્રતિકૂળ કાર્યવાહી, હોસ્ટાઇલ એક્શન, એ જ એકમાત્ર રસ્તો છે એમ બતાવે છે અને એને ન્યાયી ઠેરવે છે.
બાપરે. એટલે વિચારધારા આખી એક સ્ટોરી બનાવે છે, અત્યાચારની, ખતરાની, અને એ સ્ટોરીથી નફરત અને હિંસાને જરૂરી અને યોગ્ય સાબિત કરી દે.
બરાબર. એ ઇતિહાસનો, ધર્મગ્રંથોનો, તર્કનો, એમ બધાનો પોતાની રીતે ઉપયોગ કરીને આખી વાતને એક બૌદ્ધિક અને નૈતિક આધાર પૂરો પાડે છે, જેથી લોકોને લાગે કે અમે જે કરી રહ્યા છીએ બરાબર છે, અનિવાર્ય છે.
સમજાઈ ગયું. ઓળખ અને વિચારધારા. પણ કોઈ વ્યક્તિ આ રસ્તે જાય કેવી રીતે? શું કોઈ ખાસ પ્રકારના લોકો જ ઉગ્રવાદી બને? પુસ્તક પેલી ઉગ્રવાદી માનસિકતા, એક્સ્ટ્રીમિસ્ટ માઇન્ડસેટ અને ઉગ્રવાદી જૂથ, એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ વિશે શું કહે છે?
જો, બર્જર અહીંયા કોઈ સહેલું પ્રોફાઇલિંગ નથી કરતા કે ભાઈ આવા લોકો જ ઉગ્રવાદી બને. એ કહે છે કે કોઈ એક કારણ નથી હોતું, પણ ઘણીવાર શું થાય છે કે વ્યક્તિના જીવનમાં કોઈ જ્ઞાનાત્મક ખુલ્લુંપણું આવે છે, કોગ્નિટિવ ઓપનિંગ.
જ્ઞાનાત્મક ખુલ્લુંપણું એટલે?
એટલે કોઈ વ્યક્તિગત આઘાત લાગ્યો હોય, સમાજથી એકદમ અલગ પડી ગયા હોય, આર્થિક તકલીફ હોય, કે પછી જીવનમાં અર્થ શું છે એની ઊંડી શોધ ચાલતી હોય, આવા સમયે એમ કે વ્યક્તિ નવા વિચારો સ્વીકારવા માટે વધુ તૈયાર હોય છે.
જાણે મનનો દરવાજો થોડો ખુલ્લો હોય અને ત્યાંથી ઉગ્રવાદી વિચારો સહેલાઈથી પ્રવેશી જાય.
હા, કંઈક એવું જ. અને આવા સમયે ઉગ્રવાદી વિચારધારા શું આપે છે? જટિલ દુનિયાના એકદમ સરળ જવાબો. જેમને લાગે છે કે અમારી કોઈ શક્તિ નથી, તેમને શક્તિનો અહેસાસ. જેઓ એકલા છે, તેમને એક મજબૂત સમુદાય.
અને બધું બ્લેક એન્ડ વ્હાઈટ.
બરાબર. દુનિયા બે ભાગમાં વહેંચાઈ જાય, આપણે એટલે શુદ્ધ, સારા, તેઓ એટલે સંપૂર્ણ ખરાબ, વચ્ચે કંઈ નહીં.
અને પછી આવે જૂથની ભૂમિકા. એ કેવી રીતે કામ કરે છે?
બહુ મહત્વની ભૂમિકા છે. એકવાર વ્યક્તિ જૂથમાં જોડાઈ જાય, પછી એ જૂથનું વાતાવરણ જ એની નવી માન્યતાઓને વધારે પાક્કી કરતું જાય છે. ત્યાં કરિશ્માઈ નેતાઓ હોય, બીજા સભ્યો જે માને છે, જોઈને પોતાની માન્યતા દૃઢ થાય, એને સોશિયલ પ્રૂફ કહેવાય. અને ખાસ કરીને જૂથ જાણી જોઈને સભ્યોને બહારની દુનિયાથી, પરિવાર હોય, જૂના મિત્રો હોય, અલગ મત ધરાવતા લોકો હોય, એમનાથી દૂર કરી દેશે. એક બંધિયાર ઇકો ચેમ્બર બની જાય છે. અને આ જે સમુદાયની સહિયારા હેતુની ભાવના છે ને, એ એટલી મજબૂત હોય છે કે વ્યક્તિ માટે પછી એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ બની જાય છે.
આ બધું સાંભળીને એક સવાલ મનમાં આવે છે. શું ઉગ્રવાદ અને હિંસા હંમેશા સાથે જ હોય? શું દરેક ઉગ્રવાદી હિંસક હોય જ?
ના, એવું જરૂરી નથી. બર્જર આ વાત બહુ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે ઉગ્રવાદ હિંસા માટે મંજૂરી આપતું કારણ છે. પરમિસિવ કોઝ,
મંજૂરી આપતું કારણ.
એટલે
એટલે
એટલે કે ઘણા લોકો ઉગ્રવાદી વિચારો ધરાવતા હોઈ શકે, પણ ક્યારે કોઈ હિંસક કૃત્ય ન કરે. પરંતુ જે લોકો હિંસા કરે છે, એમના માટે નૈતિક અને બૌદ્ધિક ટેકો આ ઉગ્રવાદી માન્યતા પ્રણાલી જ પૂરી પાડે છે. એ એવું વાતાવરણ બનાવે છે જ્યાં હિંસાને એક સ્વીકાર્ય અને ક્યારેક તો જરૂરી સાધન તરીકે જોવામાં આવે.
એટલે પેલી વાત સાચી કે ઉગ્રવાદી બન્યા વગર કોઈ વૈચારિક આતંકવાદી ન બની શકે, પણ ઉગ્રવાદી હોવા છતાં હિંસક ન પણ હોય.
બરાબર. આ ભેદ સમજવો બહુ જરૂરી છે, ખાસ કરીને નીતિ ઘડનારાઓ માટે.
અને આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ આ બધું કેવી રીતે બદલ્યું છે?
બદલ્યું છે, અને બહુ મોટા પાયે. બર્જર કહે છે કે ઇન્ટરનેટ ઉગ્રવાદનું કારણ નથી, પણ તે તેના માટે અત્યાર સુધી શોધાયેલો સૌથી શક્તિશાળી વેગવર્ધક છે. એક્સેલરેન્ટ,
વેગવર્ધક.
હા, એણે ઉગ્રવાદી જૂથોને દુનિયાભરમાં જોડી દીધા છે. પ્રોપોગેન્ડા ફેલાવો એકદમ સહેલો થઈ ગયો છે. ભરતી પ્રક્રિયા ઝડપી બની છે. પેલી ઇકો ચેમ્બરની વાત કરીને, એ ઓનલાઈન વધુ ઘેરી બની છે. કટ્ટરતા ઝડપથી ફેલાય છે.
અને આનો સામનો કેવી રીતે કરવો? પુસ્તક કઈ રસ્તા બતાવે છે? પ્રતિભાવો વિશે શું કહે છે?
હા, પુસ્તક પ્રતિભાવોની ચર્ચા કરે છે. એ કહે છે કે ખાલી કઠોર ઉપાયો જેમ કે કાયદાકીય કાર્યવાહી કે સૈન્ય પગલાં એ પૂરતા નથી.
તો પછી
મૃદુ ઉપાયો પણ એટલા જ, બલકે ક્યારેક વધુ જરૂરી છે. જેમ કે સમાજના જુદા જુદા વર્ગો સાથે સંવાદ કરવો, શિક્ષણ અને મીડિયા સાક્ષરતા વધારવી, અને જે લોકો આ રસ્તેથી પાછા વળવા માંગે છે એમને મદદ કરવા માટેના કાર્યક્રમો, જેને ઓફ રેમ્પિંગ કહે છે.
એટલે કે બહુસ્તરીય અભિગમ જોઈએ.
બરાબર. અને આ બધા માટે પેલી મૂળ પ્રક્રિયાને સમજવી, ઓળખાણ, વિચારધારા, જૂથ, માનસિકતા, એ બહુ જ જરૂરી છે. તો જ સાચા ઉપાયો શોધી શકાય.
આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મારા મતે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો તો એ જ છે કે ઉગ્રવાદ કોઈ એક વિચારધારાનો ઇજારો નથી. એનું માળખું અમે વિરુદ્ધ તેઓ અને એમની વચ્ચે અનિવાર્ય દુશ્મનાવટ, એ મુખ્ય છે.
સાચી વાત. અને આ સમજ આપણને આપણા સમાજમાં આપણી આસપાસ બનતી ઘટનાઓને, ભલે રાજકીય હોય કે સામાજિક, એક નવા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરી શકે છે. આપણે તરત ઓળખી શકીએ કે ક્યારે કોઈ જૂથને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે ઓળખનું મહત્વ. ઉગ્રવાદ લોકોની પેલી સંબંધ, સુરક્ષા અને મહત્વની જે મૂળભૂત જરૂરિયાતો છે ને, એના પર નભે છે. આનો અર્થ એ થયો કે એનો સામનો કરવા માટે ખાલી તર્ક કે દલીલો પૂરતી નથી. આપણે લોકોની ઓળખની જરૂરિયાતોને પણ સમજવી પડે અને તેને હકારાત્મક રીતે સંબોધવી પડે. ખાસ કરીને ભારતમાં, જ્યાં ઓળખનું રાજકારણ આટલું બધું ચાલે છે, ત્યાં આ વાત વધુ લાગુ પડે છે. નહીં,
બિલકુલ. ત્રીજો મુદ્દો એ કે વિચારધારા કેવી રીતે એક વાર્તા ઘડીને નફરત અને હિંસાને પણ ન્યાયી ઠેરવી દે છે. આપણે આપણી આસપાસ સતત જોતા રહેવું જોઈએ કે આપણને કઈ વાર્તાઓ કહેવામાં આવી રહી છે અને એ વાર્તાઓ કોને ફાયદો પહોંચાડે છે. શું એ કોઈ એક જૂથને રાક્ષસ જેવું ચિત્રી રહી છે?
અને ચોથો મુદ્દો, પેલો માન્યતા અને ક્રિયા વચ્ચેનો ભેદ. ઉગ્રવાદી વિચાર રાખવો અને હિંસક કૃત્ય કરવું એ બે અલગ વસ્તુ છે. આ સમજ નીતિઓ ઘડવા માટે બહુ જ મહત્વની છે, જેથી ધ્યાન હિંસા રોકવા પર રહે, લોકો શું વિચારે છે એના પર પોલીસગીરી કરવા પર નહીં.
અને છેલ્લો પણ ઓછો મહત્વનો નહીં એ મુદ્દો, કે ડિજિટલ યુગ આ બધી પ્રક્રિયાઓને કેવી રીતે અને કેટલી ઝડપથી આગળ વધારે છે. સોશિયલ મીડિયા પર આપણે શું જોઈએ છીએ, શું શેર કરીએ છીએ અને એ કેવી રીતે પેલી અમે વિરુદ્ધ તેઓની લાગણીઓને વધારે છે, એના વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં રહી જાય. પેલી મૂળભૂત વ્યાખ્યા તો ખરી જ, ઉગ્રવાદ એ માન્યતા છે કે આપણા જૂથની સફળતા કે અસ્તિત્વ બહારના જૂથ સામે પ્રતિકૂળ કાર્યવાહીની જરૂરિયાતથી અવિભાજ્ય છે. આ જે સ્પષ્ટતા છે ને, એ જ એની તાકાત છે.
હા, અને બીજું પહેલું વાક્ય, ઉગ્રવાદ વિચારોથી શરૂ થતો નથી, તે ઓળખથી શરૂ થાય છે. વિચારધારા અમે VS તેઓના વિભાજનની યોગ્ય ઠેરવે છે. આ જે ઓળખ પહેલાંનો સિદ્ધાંત છે ને, એ આપણી સામાન્ય સમજને પડકારે છે. આપણને લાગે કે પહેલાં ખરાબ વિચારો આવે, પણ બર્જર કહે છે કે ના, પહેલાં ઓળખનું વિભાજન આવે છે.
અને ત્રીજું, ઇન્ટરનેટ વિશે. ઇન્ટરનેટ ઉગ્રવાદનું કારણ નથી, પરંતુ તે તેના માટે અત્યાર સુધી શોધાયેલું સૌથી શક્તિશાળી વેગવર્ધક છે. આ ટેકનોલોજીની ભૂમિકાને બરાબર સમજાવે છે. એ સાધન છે, મૂળ કારણ નથી.
ચોક્કસ. અને ચોથું, આતંકવાદ અને ઉગ્રવાદનો સંબંધ. આતંકવાદ એક યુક્તિ છે, ઉગ્રવાદ એ માન્યતા પ્રણાલી છે જે તેને મંજૂરી આપે છે. તમે પહેલા ઉગ્રવાદી બન્યા વિના વૈચારિક રીતે પ્રેરિત આતંકવાદી ન હોઈ શકો. આ વિચાર અને ક્રિયા વચ્ચેની કડી સ્પષ્ટ કરે છે.
આ બધી સમજણનો આપણે સામાન્ય નાગરિક તરીકે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ?
ઘણો બધો કરી શકીએ. સૌથી પહેલું તો આપણી આસપાસ જે વાતચીત થાય છે, મીડિયામાં જે આવે છે, રાજકારણમાં જે બોલાય છે, એમાં ઉગ્રવાદી ભાષાને ઓળખતા શીખીએ. જ્યારે પણ કોઈ આખાને આખા જૂથને ખરાબ ચિતરવામાં આવે, ત્યારે આપણા મનમાં લાલ બત્તી થવી જોઈએ,
એટલે કે વધુ સજાગ બનીએ.
હા, અને બીજું, પેલી બ્લેક એન્ડ વ્હાઇટ વિચારસરણીથી બચીએ. દુનિયા એટલી સરળ નથી, બધા પ્રશ્નોના સરળ જવાબો નથી હોતા. જુદા જુદા દૃષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરીએ,
એટલે કે વધુ વિચારશીલ અને કદાચ વધુ સહાનુભૂતિપૂર્ણ બનવાની કોશિશ કરવી. શૈક્ષણિક સ્તરે શું થઈ શકે? શાળાઓમાં, કોલેજોમાં?
ત્યાં તો ઘણું થઈ શકે. મીડિયા લિટરેસી, એટલે કે મીડિયામાં જે આવે છે એને વિવેક બુદ્ધિથી કેવી રીતે જોવું અને ક્રિટિકલ થિંકિંગ, એટલે કે તર્કબદ્ધ રીતે વિચારવું, આ બધું શીખવી શકાય. સમુદાયોમાં એવા કાર્યક્રમો થઈ શકે જે જુદા જુદા જૂથો વચ્ચે સંવાદ વધારે અને એકબીજા પ્રત્યેની સમજણ કેળવે, સામાજિક એકલતા ઘટે એવા પ્રયાસો થાય.
અને જે લોકો નીતિઓ ઘડે છે, સરકારો છે, એમના માટે શું સંદેશ છે આ પુસ્તકમાંથી?
એમના માટે સ્પષ્ટ સંદેશ છે કે ખાલી કાયદાના દંડાથી કે સુરક્ષાના ઉપાયોથી ઉગ્રવાદ નહીં અટકે, એના મૂળ કારણો સુધી જવું પડશે. સમાજમાં જે અસમાનતા છે, અન્યાયની ભાવના છે, ઓળખનું સંકટ છે, એ બધા પર ધ્યાન આપવું પડશે.
અને પેલી ટેક કંપનીઓની પણ જવાબદારી બને છે ને?
ચોક્કસ. એમણે પણ પોતાના પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ ફેલાય છે એના પર વધુ જવાબદારીપૂર્વક ધ્યાન આપવું પડશે. એવું કન્ટેન્ટ મોડરેશન જે ખાલી અમુક શબ્દો પકડે એવું નહીં, પણ ઉગ્રવાદી વિચારના માળખાને ઓળખે.
આ પુસ્તક અને આપણી આખી ચર્ચા પરથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે ઉગ્રવાદ ભલે ગમે તેટલો ડરાવણો લાગે, પણ એને સમજી શકાય છે. એની પાછળનું મનોવિજ્ઞાન, એની સામાજિક ગતિશીલતા, એ સમજવાથી એનો ડર થોડો ઓછો થાય છે અને કદાચ એનો સામનો કરવાની હિંમત પણ વધે છે. અને ખાસ કરીને પેલો ઓળખ પરનો ભાર, એ મારા માટે ખરેખર નવી વાત હતી.
મારા માટે પેલી રચના પર ફોકસ કરવાનો જે વિચાર છે ને, એ બહુ શક્તિશાળી લાગ્યો. એ આપણને વિચારધારાઓના શોરબકોરથી ઉપર ઉઠીને મૂળ સમસ્યાને જોવામાં મદદ કરે છે, અને એ જાણવું કે કટ્ટરતા એક પ્રક્રિયા છે, એ કોઈ એક ક્ષણમાં નથી થતી, એનો અર્થ એ છે કે તેમાં દખલ કરવાની, લોકોને એ રસ્તેથી પાછા વાળવાની શક્યતા હંમેશા રહેલી છે, અને આ વાત ક્યાંક ને ક્યાંક આશા જગાવે છે.
ખરેખર તો સારાંશમાં કહીએ તો, જે એમ બર્જરનું પુસ્તક એક્સ્ટ્રીમિઝમ આપણને ઉગ્રવાદને ઓળખવા, સમજવા અને તેનો સામનો કરવા માટે એક ખૂબ જ મૂલ્યવાન અને સ્પષ્ટ માળખું પૂરું પાડે છે. તે યાદ અપાવે છે કે નફરત અને ભાગલા પાડતી વિચારધારાઓ સામે લડવા માટે સમજણ અને સ્પષ્ટતા આપણા સૌથી મોટા હથિયાર બની શકે છે.
અને આ સમજ કદાચ આપણને એક પ્રશ્ન પૂછવા પણ પ્રેરે છે. શું આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણી નાની નાની વાતચીતમાં, આપણી પસંદ નાપસંદમાં અજાણતા પણ પેલી અમે વિરુદ્ધ તેઓની દિવાલોને વધુ મજબૂત તો નથી કરી રહ્યા?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.